એકત્રાના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે વાત કરવાના છીએ સાહિત્યકારનો યુગધર્મ વિશે. આ મૂળ વિચાર તો ફ્રેન્ચ લેખક આલ્બેર કામુનો છે, જેમને નોબેલ પુરસ્કાર પણ મળેલો, અને આપણે એને સમજીશું પ્રમોદ કુમાર પટેલના ગુજરાતી અનુવાદના આધારે. એમના પુસ્તક તત્વ સંદર્ભમાં આ લેખ છે.
હા, બરાબર.
તો આજે આપણો હેતુ શું છે? આપણે એ સમજવાની કોશિશ કરીશું કે કામુ શું માને છે. એક લેખક, એક સર્જક, એની પોતાના સમય માટે, પોતાના સમાજ માટે શું ભૂમિકા હોવી જોઈએ? સત્યના સંદર્ભમાં, આઝાદીના સંદર્ભમાં, માણસાઈના સંદર્ભમાં એની જવાબદારી શું? ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ.
બિલકુલ. અને એ પણ યાદ રાખવા જેવું છે, ખરું ને, કે કામુ આ બધી વાતો ક્યારે કરી રહ્યા હતા? 20મી સદી.
હા,
એટલે ભયંકર ઉથલપાથલનો સમય, વિશ્વયુદ્ધો, ફાસીવાદ, જુલુમ.
ખરું.
પણ નવાઈની વાત એ છે કે એમના સવાલો અને વિચારો આજે પણ એટલા જ, કદાચ વધારે, અગત્યના લાગે છે. એ કલાકારના હોવાપણા પર, એની કળાના હેતુ પર મૂળભૂત સવાલ ઉઠાવે છે.
શરૂઆત જ બહુ રસપ્રદ છે. કામુ પોતે કહે છે, હું મારી કળા વિના જીવી શકું નહીં.
હા.
પણ પછી તરત ઉમેરે છે, પણ મેં મારી કળાને કદીએ સાર્વભૌમ વસ્તુ ગણી નથી. આ વાક્ય બહુ વજનદાર છે. શું એ કહેવા માગે છે કે કળા જીવનથી મોટી નથી?
હા, બરાબર, એ જ મુદ્દો છે. આ કામુનો કદાચ પહેલો અને સૌથી મહત્વનો વિચાર છે કે કળા એ કોઈ જીવનથી પર, અલગ દુનિયાની વસ્તુ નથી, એ જીવનનો જ ભાગ છે, કદાચ જીવનની સેવામાં છે. કળાનું મૂલ્ય ખાલી એના સૌંદર્યમાં જ નથી, પણ એ માણસને માણસ સાથે કેવી રીતે જોડે છે એમાં છે. કામુ એમ ભારપૂર્વક કહે છે, ખબર છે કે કળા એમને બીજા મનુષ્યોથી, એમના બાંધવોથી અલગ નથી પાડતી, ઉલટાનું એમની નજીક લાવે છે. એ તો જાણે સૌના સુખ દુઃખનું ચિત્ર રજૂ કરે અને એનાથી, શું કહેવાય, વધુ લોકોની સંવેદના જગાડે, એક સાધન બને છે. કહેવાનો મતલબ એમ કે કળા ખાલી પોતાની અભિવ્યક્તિ માટે નથી, પણ બીજાઓ સાથે જોડાવા માટે છે.
એટલે એમ થયું કે કલાકાર સમાજથી દૂર પોતાની એક અલગ દુનિયા બનાવીને રહી જ ન શકે. જો એમ કરે તો કદાચ એની કળા જ નબળી પડી જાય, કારણ કે એનું મૂળ તો સમાજમાં, લોકોમાં છે.
હા, તમે સાચી દિશામાં વિચારી રહ્યા છો. કામુ બહુ સ્પષ્ટ છે આ બાબતે. કલાકારે સમજવું જોઈએ કે એ બીજા લોકો જેવો જ છે, સામાન્ય માણસ. જો એ પોતાને કંઈક ખાસ સમજવા માંડે સમાજથી ઉપર, તો એ પોતાની કળા અને એની સાચી ઓળખ બંને ગુમાવી બેસે.
બરાબર.
આથી જ એની ફરજ બને છે કે એ સમાજ સાથે રહે, અને ખાસ કરીને જેઓ પીડાઈ રહ્યા છે, જે સંઘર્ષ કરી રહ્યા છે, એમની સાથે ઊભો રહે. પેલું વાક્ય જે તમે કહ્યું એ બહુ જ મહત્વનું છે. જેઓ ઇતિહાસનું નિર્માણ કરી રહ્યા છે, તેની સેવામાં તે પોતાને અર્પી શકે નહીં.
હા.
તે તો એ ઇતિહાસની પ્રક્રિયા સાથે જેઓ અપાર યાતના વેઠી રહ્યા છે, તેમની સામે સ્વાર્પણ કરે છે. આ એકદમ સ્પષ્ટ દિશાનિર્દેશ છે. કલાકારની વફાદારી સત્તા તરફ નહીં, શક્તિશાળી લોકો તરફ નહીં,
પણ પીડિતો તરફ.
હા, પીડા અને માનવીય સંઘર્ષ તરફ હોવી જોઈએ.
અને આજે વાત છે પીડિતો સાથે ઊભા રહેવાની. એ ખાલી એક લાગણીની વાત છે, સહાનુભૂતિ, કે પછી એનાથી આગળ વધીને કોઈ નક્કર જવાબદારીની વાત કરે છે કામુ?
બહુ સારો સવાલ. અહીં જ કામુ પ્રતિબદ્ધતા, કમિટમેન્ટનો ખ્યાલ લાવે છે. એક ઊંડી નૈતિક જવાબદારી. આ કોઈ શોખની વાત નથી કે ગમ્યું તો કર્યું ને ન ગમ્યું તો ન કર્યું. આ કલાકારના અસ્તિત્વ માટે જરૂરી છે એમ કામુ માને છે.
ઓહ.
જો લેખક આ રસ્તો ન અપનાવે, જો એ પીડાથી, સંઘર્ષથી મોં ફેરવી લે, તો એ એકલો પડી જાય છે, સાવ એકલો.
અને એ એકલતામાં?
એ એકલતામાં એની કળા પણ સુકાઈ જાય છે, કારણ કે કળાનો જન્મ જ જીવનના ઊંડાણમાંથી, માનવ અનુભવમાંથી થાય છે, ખરો ને?
હા, બરાબર.
કામુ તો એટલે સુધી કહે છે કે જુલમી શાસકોનો સાથ હોય, લાખો લોકોનું સમર્થન પણ કેમ ન હોય, એ પણ લેખકને એની આ આંતરિક એકલતામાંથી બચાવી નથી શકતું. પણ બીજી બાજુ જેલમાં બંધ કોઈ એક કેદીનું મૌન, એની વેદના, જો લેખક એને સમજી શકે, એને પોતાની કળામાં સ્થાન આપે, તો એ મૌન પણ લેખકને એની એકલતામાંથી ઉગારી શકે છે.
વાહ, આ તો બહુ મોટી વાત થઈ. સત્ય અને સંવેદનાની શક્તિ કેટલી જબરજસ્ત છે.
બિલકુલ. શાસનો કરતા પણ વધુ ટકી રહેનારી શક્તિ.
તો આજે નૈતિક પ્રતિબદ્ધતાની વાત કરી એનો ચોક્કસ અર્થ શું? એના મુખ્ય પાયા કયા? લેખકે શેના માટે પ્રતિબદ્ધ રહેવાનું છે?
કામુ આ બાબતે જરાય અસ્પષ્ટ નથી. બે મુખ્ય પ્રતિબદ્ધતાઓ ગણાવે છે.
કઈ બે?
પહેલી સત્યની આરાધના અને બીજી સ્વાતંત્ર્યની ઉપાસના. એમનું માનવું છે કે લેખકનું મૂળ કામ શું છે? શક્ય તેટલા વધુ લોકોમાં એકતા આણવાનું.
લોકો વચ્ચે એકતા લાવવાનું.
હા, પણ આ એકતા ક્યારે આવે? જ્યારે જુઠ્ઠાણાની દિવાલો તૂટે, જ્યારે ગુલામીની બેડીઓ તૂટે. એટલે જ લેખકે અસત્યો અને પરવશતા સામે સતત લડવાનું છે. એની જાણે બે પ્રતિજ્ઞા જેવી જવાબદારીઓ છે. એક, પોતે જે કંઈ જાણે છે તે વિશે અસત્ય બોલવાનો ઇનકાર કરવો, અને બીજું જુલ્મોનો સામનો કરવો.
એટલે સત્ય માટે ઊભા રહેવું અને અન્યાય સામે લડવું.
બરાબર. આ કોઈ ખાલી ફિલસૂફી નથી, પણ લેખક માટે એકદમ સ્પષ્ટ માર્ગદર્શિકા છે. જાણે કે લેખક સત્યનો સાક્ષી છે અને આઝાદીનો રખેવાળ.
અહીં કામુ પોતાની પેઢીના જે ભયાનક અનુભવો ગણાવે છે એ વાંચીને જ ધ્રુજારી છૂટી જાય. પહેલું વિશ્વયુદ્ધ, પછી હિટલરશાહી, સ્પેનનું ગૃહયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ,
હા,
કોન્સન્ટ્રેશન કેમ્પ, અત્યાચારો અને છેલ્લે અણુબોમ્બનો ભય.
કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
આવા ભયાનક ઇતિહાસે એમની પેઢી પર કેવી અસર કરી હશે?
જુઓ, આવા અનુભવોમાંથી પસાર થયા પછી કોઈ પણ વ્યક્તિ કે પેઢી શું કહેવાય, હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય, એ સ્વાભાવિક છે. કામુ કહે છે કે એમની પેઢી શૂન્યવાદનો ભોગ બની શકી હોત.
શૂન્યવાદ એટલે?
એટલે કે જીવનનો કોઈ અર્થ નથી, કોઈ નૈતિક મૂલ્યો નથી, બધું વ્યર્થ છે એવી માન્યતા અને ઘોર વિષાદ. વિનાશ એટલો બધો જોયો હોય કે દુનિયાને સુધારવાની વાત તો દૂર રહી, એના અસ્તિત્વમાં જ શંકા થાય.
હા, સમજાયું.
પરંતુ કામુ નોંધે છે કે એમની પેઢીના ઘણા લોકોએ આ શૂન્યવાદનો રસ્તો ન અપનાવ્યો, એનો અસ્વીકાર કર્યો. એમણે એક અલગ અને કદાચ વધારે મુશ્કેલ રસ્તો પસંદ કર્યો. એમનું કામ કદાચ દુનિયાનું નવેસરથી નિર્માણ કરવાનું નહોતું, પણ કામુના શબ્દોમાં આ વિશ્વ પોતાનો વિનાશ નોતરી ન બેસે તે માટે તેની રક્ષા કરવાનું હતું.
વિશ્વને બચાવવાનું કામ.
હા, આ કેટલી મોટી ઐતિહાસિક જવાબદારી એમના ખભા પર આવી પડી હતી. આ અનુભવોએ જ કામુ અને એમની પેઢીને માનવતાના ભવિષ્ય વિશે અને લેખકની ભૂમિકા વિશે આટલા ઊંડાણથી વિચારવા મજબૂર કર્યા.
અને આ જવાબદારીના સંદર્ભમાં જ કામુ પેલું વાક્ય કહે છે જે ખરેખર હચમચાવી દે છે. વિનાશનો ભય જેના પર જડુંબી રહ્યો છે એ જગતમાં, સમય સામેની આ અધર્મ્ય હોળમાં સત્ય અને સ્વાતંત્ર્યના બેવડા પડકારને પહોંચી વળવા એ જાગી પડી છે.
બિલકુલ. આ શબ્દોમાં એ સમયની ગંભીરતા અને લેખકો સામે જે પડકાર હતો એની તીવ્રતા દેખાય છે. આ કંઈ ખાલી લખવા વાંચવાની, બૌદ્ધિક ચર્ચાની વાત નહોતી રહી. આ તો અસ્તિત્વ ટકાવવાની લડાઈ હતી,
સત્ય અને સ્વાતંત્ર્ય માટેની લડાઈ. હા, અને કામુ ઉમેરે છે કે આ લડાઈ લડતા લડતા જો જરૂર પડે તો એમની પેઢી કશાય દ્વેષ વિના એને માટે મોતને શી રીતે ભેટવું એ રીતે જાણે છે.
ઓહો,
આ કોઈ વીરતા બતાવવાની વાત નથી, પણ એક ઊંડા નૈતિક બળ અને સમર્પણની વાત છે. હતાશા અને શૂન્યવાદને નકારીને જીવનમાં અને માનવ ગૌરવમાં શ્રદ્ધા રાખવાની વાત છે, ભલે એની ગમે તે કિંમત ચૂકવવી પડે.
એક વાત મને નોંધપાત્ર લાગી. કામુ લેખકને કોઈ બહુ ઊંચા આસન પર નથી બેસાડતા. એમ નથી કહેતા કે લેખક કોઈ દેવદૂત છે કે સમાજથી ઉપર છે.
ના, બિલકુલ નહીં.
ઉલટાણું તેઓ કહે છે કે લેખક હાથમાં શસ્ત્રધારી એવા પોતાના બાંધવોનો તે સહયોગી બન્યો છે. એટલે કે જે સામાન્ય લોકો લડી રહ્યા છે, સંઘર્ષ કરી રહ્યા છે, લેખક એમની સાથે છે, એમના જેવો જ એક સિપાહી.
આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. લેખક કોઈ અલગ ગ્રહનો પ્રાણી નથી, એ સંઘર્ષ કરતા માનવ સમુદાયનો જ એક ભાગ છે, એક અભિન્ન હિસ્સો. એની પાસે બધા જ જવાબો તૈયાર નથી હોતા. એ પોતે પણ સત્યને શોધી રહ્યો હોય છે, ભૂલો કરી શકે છે.
કામુ પોતે જ સ્વીકારે છે કે સત્ય હંમેશા ગુહ્ય છે, છટકણું છે. એને પકડવું, જાણવું સહેલું નથી. એને સતત શોધતા રહેવું પડે.
અને સ્વાતંત્ર્ય?
સ્વાતંત્ર્ય માટે કહે છે કે એ ખતરાજનક છે. એને મેળવવું અને જાળવવું બંને મુશ્કેલ છે, એમાં જોખમો છે. એટલે લેખકનું કામ કોઈ પૂર્ણ સત્યનો દાવો ઠોકી દેવાનું નથી, પણ આ મુશ્કેલ ધ્યેયો તરફ, વેદનામય બનીને પણ દૃઢ નિશ્ચય સાથે આગળ કદમ ભરવાનું છે.
નિષ્ફળતાની શક્યતા સ્વીકારીને પણ.
હા, નિષ્ફળતાની શક્યતાને સ્વીકારીને પણ પ્રામાણિક પ્રયાસ કરતા રહેવાનો છે. કામુ લેખકને સૌંદર્ય અને યાતના વચ્ચે વિચ્છિન્ન થઈ જનારો કહે છે.
સૌંદર્ય અને યાતના વચ્ચે.
હા, આ વિરોધાભાસ કજ કદાચ એની સાચી ઓળખ છે. એ સૌંદર્ય સર્જવા માંગે છે, પણ દુનિયાની પીડા, દુનિયાની યાતનાથી મો ફેરવી શકતો નથી. એ બંને વચ્ચે સતત ઝોલા ખાય છે.
અને છેલ્લે કામુ બહુ નમ્રતાથી પોતાની વાત પૂરી કરે છે. નહીં,
બિલકુલ,
પોતાને કોઈ મહાન ગુરુ કે સંત નથી ગણાવતા.
બિલકુલ,
કહે છે કે હું કોઈ સદગુણોના શિખરે નથી પહોંચ્યો, પણ બે વસ્તુઓ છે જે મને રસ્તો બતાવે છે.
કઈ બે વસ્તુઓ?
એક તો જીવન પ્રત્યેનો પ્રેમ, જીવનનો આનંદ, પ્રકાશ, અને ખાસ કરીને સ્વાતંત્ર્ય પ્રત્યેનો લગાવ. આ લગાવ જ એમને કળાને સમજવામાં મદદ કરે છે. અને જેઓ બોલી શકતા નથી, જે પીડિત છે, મૂંગા માનવીઓ, એમને સાથ આપવામાં, એમનો અવાજ બનવામાં મદદ કરે છે.
હા, બરાબર. આ જ એમની કળાનો અને એમના જીવન દર્શનનો પાયો છે. અને આ નમ્રતા, આ આત્મસ્વીકૃતિ જ કામુના વિચારોને વધુ અસરકારક અને શું કહેવાય, માનવીય બનાવે છે. એ બતાવે છે કે લેખકની જે પ્રતિબદ્ધતાની આપણે આટલી વાત કરી, એ કોઈ હવાઈ આદર્શવાદ નથી. એ જીવનના નક્કર અનુભવોમાંથી, પ્રેમમાંથી, સહાનુભૂતિમાંથી જન્મે છે. એ કલાકારે સતત પેલા બે છેડા, સૌંદર્યની શોધ અને જગતની પીડા પ્રત્યેની જવાબદારી, એની વચ્ચે જે સંઘર્ષ ચાલે છે, એનું સંતુલન જાળવવાનો પ્રયાસ છે.
તો આટલી ઊંડી અને રસપ્રદ ચર્ચા પછી જો આપણે એના મુખ્ય મુદ્દાઓ તારવવા હોય શ્રોતાઓ માટે, તો કયા કહી શકીએ? પહેલું જે મને સૌથી મહત્વનું લાગ્યું તે એ કે સાચી કળા ક્યારે જીવનથી અલગ ન હોઈ શકે. સમાજના સંઘર્ષોથી, માણસોના સુખ દુઃખથી, એનાથી અડગી જ ન શકે.
બિલકુલ.
આ પહેલો અને પાયાનો સિદ્ધાંત, કળા એ જીવન સાથે જોડાયેલી છે.
બીજું,
લેખકની કે કોઈપણ સર્જકની મુખ્ય જવાબદારી સત્ય બોલવાની અને સ્વાતંત્ર્ય માટે ઊભા રહેવાની છે. આ કોઈ પસંદગીનો વિકલ્પ નથી, પણ એની નૈતિક ફરજ છે, એનો યુગધર્મ છે. એણે સમાજમાં ફેલાયેલા જુઠ્ઠાણા અને થતા જુલુમનો સામનો કરવો જ પડે, ભલે ગમે તેટલું અઘરું હોય,
ભલે એમાં જોખમ હોય.
હા, ભલે જોખમ હોય. અને ત્રીજું, લેખક સમાજથી ઉપર નથી, પણ સમાજનો જ એક ભાગ છે, એકલો ટાપુ નથી. એ પીડિતોનો સાથી છે, જે બોલી નથી શકતા એમનો અવાજ બનવાનો પ્રયત્ન કરે છે.
બરાબર.
એટલે એની જવાબદારી ખાલી સુંદર કલાકૃતિઓ બનાવવાની જ નથી, પણ માનવીય ગૌરવ, ન્યાય અને જીવનના રક્ષણ માટે પણ કંઈક કરવાની છે.
ચોક્કસ. ખાસ કરીને એવા સમયમાં જ્યારે માણસના અસ્તિત્વ સામે જ ખતરો ઊભો હોય,
જેમ કે કામુના સમયમાં અણુયુદ્ધનો ભય હતો.
હા, અને આજના સમયમાં કદાચ પર્યાવરણનું સંકટ છે, સામાજિક ભાગલા છે, ટેકનોલોજીનો જે રીતે દુરુપયોગ થઈ રહ્યો છે, એવા નવા સ્વરૂપના ભય છે.
બરાબર.
તમે ખૂબ સરસ રીતે સારાંશ આપ્યો. અને આ છેલ્લો મુદ્દો છે ને, એ આપણને એક વિચારવા જેવો પ્રશ્ન પૂછે છે.
કયો પ્રશ્ન?
જુઓ, કામુએ આ બધી વાતો કહી એને લગભગ 70 વર્ષ થઈ ગયા. આજે આપણે 21મી સદીમાં છીએ. અત્યારે માહિતીનો એટલો ધોધ વહી રહ્યો છે, સોશિયલ મીડિયા પર શું સાચું ને શું ખોટું એ સમજવું મુશ્કેલ છે.
હા, એ વાત સાચી.
સમાજ નવા નવા મુદ્દે વહેંચાઈ રહ્યો છે, વૈશ્વિક પડકારો પણ વધુ ગૂંચવણભર્યા બન્યા છે. તો આવા સંજોગોમાં શું આજના લેખક માટે, પત્રકાર માટે, કલાકાર માટે કે કોઈપણ વિચારક માટે પેલો સત્ય અને સ્વાતંત્ર્યનો બેવડો પડકાર વધુ જટિલ નથી બની ગયો?
વિચારવા જેવો મુદ્દો છે.
જ્યારે સત્ય પોતે જ એટલું બહુરૂપી લાગે, એના પર જ સવાલ ઉઠતા હોય, અને સ્વાતંત્ર્યનો ઉપયોગ જ ઘણીવાર ભાગલા પાડવા કે નફરત ફેલાવવા થતો દેખાય, ત્યારે આજના સંદર્ભમાં સાહિત્યકારનો યુગધર્મ શું હોઈ શકે એની વ્યાખ્યા કંઈ બદલાય, કે પછી કામુના મૂળ વિચારો જ આજે પણ પૂરતા છે?
ખરેખર આ એક એવો સવાલ છે જેનો જવાબ સહેલો નથી, અને કદાચ દરેક સર્જકે, દરેક વિચારકે પોતાની રીતે શોધવો પડે. આલ્બેર કામુના આ ગહન વિચારો, જે પ્રમોદકુમાર પટેલે ખૂબ સુંદર રીતે ગુજરાતીમાં આપણી સામે મૂક્યા છે, તેના પરની આપણી આજની ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. આશા રાખીએ કે આ વિચારમંથન આપ સૌ શ્રોતાઓને પણ કંઈક નવું વિચારવા માટે પ્રેરિશે. આ પ્રસ્તુતિ એકત્રા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.